dove ci ha ritornato il caso che vedo profondi una notica e cresciuta una notica venita a capo di un'unità leggera c'è un tratta a me per e ha avuto scorte che fanno più che tale ma di solo che c'è la di fare paura di rice એવા આત્માને દ્રષ્ટિમાં લઈ અનુભવ કરવો એનું નામ સદ્ધર્મ છે. હવે એ જ આત્મા એ દ્રષ્ટિનો વિશેષ આત્મા છે. એ જ આત્માને જ્ઞાનમાં જ્ઞેર બનાવીને અનુભવ કરવો બે ગાથામાં ફરક એટલો છે. ચૌદની ગાથામાં તો શ્રદ્ધાનો વિષય જે છે શુદ્ધાત્મા એને શ્રદ્ધાની પર્યાય અંતર્ભુક્ત થઈને પ્રતીકમાં લઈ લીધી છે. પૂરેપૂરો એનો વિષય કોણ છે, શ્રદ્ધાની પર્યાય પણ પૂર્ણ થઈ જાય છે. શ્રદ્ધાની પર્યાયના બે ભાગ પડતા નથી. પર્યાય જે પ્રગટ થાય છે સમ્યક દર્શન એ એક નિશ્ચય સમ્યક દર્શન ને બીજું વ્યવહાર સમ્યક દર્શન એવા બે ભેદ સમ્યક દર્શનમાં નથી. એનો એક જ પ્રકાર છે. આખી પર્યાય શુદ્ધ આત્મામાં ઓતપોત થઈ જાય છે. એમાંથી કોઈ અંશ શ્રદ્ધાનો છૂટો પડતો નથી. સર્વાંશે આખાય પરિણામ શ્રદ્ધાની પર્યાયના પૂરેપૂરી પર્યાય સ્વભાવમાં વ્યાપ્ત થઈને શ્રદ્ધા કરે છે, પ્રતીક માગે છે. એનો થોડો ભાગ આત્માનું અવલંબન લે છે અને થોડો ભાગ દેવગુરુ શાસ્ત્ર એનો તત્વનું અવલંબન લે છે. એમ શ્રદ્ધાની પર્યાયમાં બે ભાગ પડતા નથી. કાં તો શ્રદ્ધાની પર્યાય આત્માનું અવલોકન લઈને એમ પ્રતીત કરે કે હું શુદ્ધાત્મા છું તો સમ્યક દર્શન સો ટકા શ્રદ્ધાની પર્યાય શુદ્ધ આત્માનું અવલંબન પહેલા સમય લઈ લે છે. એને બે સમય લાગતા નથી અવલંબન લેવા માટે. એક સમયમાં શ્રદ્ધાની પર્યાય ક્ષાય થઈ જાય પૂરી. ગુરુ સમ્યક દર્શન હમણાં થયું, થોડું પછી થાય એમ ક્રમે ક્રમે વધે અને જે બીજી પર્યાયોમાં ક્રમ પડે છે વધવાનું એમાં ક્રમ નથી. બીજી પર્યાયમાં તો નિર્જરા થાય છે, આમાં નિર્જરા થતી નથી. આખે આખી પર્યાયનો મોક્ષ થઈ જાય છે. નિર્જરા કેની પર્યાયમાં થાય કે જેની પર્યાયમાં મોક્ષ ન થાય, પર્યાય પૂર્ણ ન થાય, એની પર્યાયમાં અધુરાશ હોય તો એમાં કાંઈક પૂર્ણતા ને કાંઈક પૂર્ણતા તો અપૂર્ણા ખરે ને પૂર્ણતા વધે એવી નિર્જરા તો આમાં નથી. આ તો એકલી ક્ષાય થઈ જાય છે. સમ્યક દર્શન એટલે શ્રદ્ધાગુની પર્યાયનો પૂરો મોક્ષ થઈ જાય છે. ચતુર્થ સ્થાને જ્યારે આત્માને આત્માની સંબંધે અનુભવ થાય ત્યારે જ્ઞાન દર્શન ને ચારિત્ર ત્રણેય પ્રકારના પરિણામ અભિમુખ થાય છે. આત્માનું અવલંબન તો એક સાથે ત્રણેય પરિણામ દે છે, પણ બે પરિણામ કમજોર છે અને એક પરિણામ બળવાન છે. શ્રદ્ધાની પર્યાય એવી બળવાન છે કે પૂરેપૂરી પ્રતીકમાં જેવું શુદ્ધ આત્મા છે સિદ્ધ ભગવાનનું જેવું સમ્યક દર્શન એવું સમ્યક દર્શન ચોખાગુ સ્થાનવાળાને ચારે ગતિમાં આ સમ્યક દર્શન થાય છે. સાહેબની ઉષ્ણતાથી વાત કરી છે અને ઉષ્ણમે શોષણ હોય, પણ એની પર્યાય પૂર્ણ થાય છે. એમાં કોઈ અધુરાશ કે વિપરીતતા કે વિકાર શ્રદ્ધાની પર્યાયમાં રહેતો નથી, પૂર્ણ સમ્યક દર્શન થાય છે. અને કાં જો આત્માનું અવલંબન કરીએ શ્રદ્ધાની પર્યાય અને પરમાહમ કરે દેહાદીમાં, તો પૂરેપૂરું મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વનો પણ ભેદ પડતો નથી. થોડું મિથ્યાત્વ અને થોડુંક સમ્યક, એવો બે ભેદ શ્રદ્ધાની પર્યાયમાં પડતો નથી. શ્રદ્ધાની પર્યાય પોતે નિર્વિકલ્પ છે, એમાં સવિકલ્પ સ્વભાવ નથી. એટલે કે એમાં ભેદનો જ અભાવ છે. અભેદને શ્રદ્ધે ને કા પરને શ્રદ્ધે. અભેદને શ્રદ્ધે તો પૂરું સમય પસંદ અને સ્વભાવને છોડે અને દેહ મારો આ મારું આ મારું એમ જો માને તો પૂરેપૂરું મિથ્યા દર્શન છે. શ્રદ્ધાની પર્યાય કાં પરિપૂર્ણ શુદ્ધ થાય અને કાં પરિપૂર્ણ અશુદ્ધ રહે. થોડી શુદ્ધતા અને થોડી અશુદ્ધતા એવી શ્રદ્ધાની પર્યાયમાં બે ભાગ પડતા નથી. એટલે શ્રદ્ધાની પર્યાયમાં તો પૂરો મોક્ષ થઈ જાય છે. એ જ વખતે જ્ઞાનની પર્યાયમાં કિંચિત મોક્ષ થાય છે. પૂરો જ્ઞાનની પર્યાયનો મોક્ષ થતો નથી. એટલે પૂરો અપૂર્ણતા કે અજ્ઞાનનો વ્યય થતો નથી. અપૂર્ણતાનો વ્યય ન થાય ને અજ્ઞાનનો પણ પૂરો વ્યય ન થાય. થોડો વ્યય થાય છે ને થોડો આત્માની સમૂહ અભેદ થાય છે. એથી જ્ઞાનની પર્યાયમાં આત્માનું અવલંબન લેવાની શક્તિ છે. પણ જેવી શ્રદ્ધાની પર્યાય બળવાન છે, શ્રદ્ધાની પર્યાયમાં પર્યાયનું વીર્ય બળવાન છે, એવી જ્ઞાનની પર્યાયમાં પર્યાયનું વીર્ય કમજોર છે. એટલે અવલંબન તો એનો જ લીએ છે, નાયકનું. પણ પૂરેપૂરું સર્વાંશે આખી પર્યાયમાં આત્મા વ્યાપ્ત થતી નથી. જેટલી માત્રામાં અવલંબન લઈએ એટલી માત્રામાં એ સમ્યક જ્ઞાન અભેદ થઈને અનુભવ થાય. એનું નામ સમ્યક જ્ઞાન છે. પણ એક બીજો ભેદ એમાં રહીએ છે, તેથી ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે. શ્રદ્ધામાં બીજો ભેદ નથી. એટલે જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય જ્ઞાન અને વ્યવહાર જ્ઞાન એવા બે ભેદ પડે છે. એવી રીતે ચારિત્રની પર્યાય એ પણ પૂર્ણ અવલંબન લેતી નથી. અવલંબન તો ત્રણેયનો એક છે વિષય. અવલંબનનો વિષય ત્રણેયનો એક છે, પણ અવલંબન લેનારી પર્યાય ત્રણ છે. એક શ્રદ્ધાની, એક જ્ઞાનની, એક ચારિત્રની. તો શ્રદ્ધાની પર્યાયનો પૂરો મોક્ષ થઈ જાય છે. કૃત્ય કૃત્ય થઈ જાય શ્રદ્ધા અપેક્ષાએ તો. જ્ઞાનમાં એક પ્રકારની નબળાઈ છે, સ્વભાવથી નબળાઈ છે. એ જ્ઞાનની પર્યાયનો સ્વભાવથી કમજોર છે. પૂર્ણ કેવળ જ્ઞાન ન થાય એક સમયમાં, એને ટાઈમ લાગે છે કેવળ જ્ઞાન થતા. એમ ચારિત્રની પર્યાય પણ નબળી છે. સ્વરૂપાચરણ ચારિત્ર થાય, પણ તે સમયે કઈ યથાખ્યાત ચારિત્ર થતું નથી. એટલે જો જ્ઞાન અને ચારિત્રની પર્યાય એક સમયમાં પૂર્ણ થાય તો ગુણસ્થાનના ભેદ રહેતા નથી. તો બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા ત્રણ ભેદ ન પડે તો સંવર નિદ્રાય ઉડી જાય છે. જો ત્રણેયનો મોક્ષ થઈ જાય તો સાધકનો જે સંવર નિદ્રા તત્વ છે એ રહેતું નથી. સંવર નિદ્રા રહે છે એનું કારણ છે કે પર્યાયમાં ભેદ પડે છે. થોડી અભેદ થાય છે અને થોડું સ્વાશ્રિત ને થોડું પરાશ્રિત, બે ભાગ જ્ઞાનમાં અને ચારિત્રને પર્યાયમાં પડે. એમ સુખમાં વીર્યમાં લઈ લેવું, આ તો ત્રણ ગુણ આપણે લેવાનું. એટલે હવે જે શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણ વિતરાગતા આવી ગઈ, એમ જ્ઞાન સમ્ય જ્ઞાન તો થઈ ગયું. આખું સમ્ય જ્ઞાન થવા છતાં આખું અતિન્દ્રિય જ્ઞાન એક સમયમાં થતું નથી. થોડું અતિન્દ્રિય જ્ઞાન સ્વાશ્રિય ભેદ થાય એટલું, અને થોડો ભેદ પડે છે એટલે ગુરુ શાસ્ત્ર શાસ્ત્ર નું અવલંબન સાંભળવાનો ભાવ આવે એટલો જ્ઞાનની પર્યાયનો ભેદ પડે છે. તેથી જ્ઞાન સવિકલ્પ છે. અને હવે આ જ્ઞાનનો પાઠ ચાલે છે અત્યારે પંદરમી ગાથામાં. પંદરમી ગાથામાં જરા બરાબર ધ્યાન રાખે તો સમજાયું છે. દ્રષ્ટાંત આપે છે, સિદ્ધાંત પૂરો થયો. તે પ્રગટ દ્રષ્ટાંતથી બતાવીએ છીએ. જંગલમાં રહીને આપણા ઉપર કરુણા કરી છે. એ તો બે વિકલ્પ ધ્યાનમાં જામી જાય છે, પણ સવિકલ્પમાં આવે ત્યારે આવો કરુણાનો ભાવ, હૃદય ભાવ, એ પ્રકારની યોગ્યતા હોય તો આવે છે અને લખાય સાધન. જે પ્રગટ દ્રષ્ટાંતથી બતાવીએ છીએ, જેમ એટલે દ્રષ્ટાંત, અનેક તરેના શાક આદિ ભોજનના સંબંધથી ઉપજેલ. અહીંયા લાડવા ને દૂધપાકની વાત નથી કરી, દર્પણ નહીં, ખારક ખારક મીઠું મીઠું છે ને લાડવાનું સંગ ન કરે. મીઠું છે એ શાક, ભજીયા, પૂરી, કચોરી, પુડલા એવા અનુસંગ કરે છે. તો શાક આદિ એવો શબ્દ રાખ્યો, બધું લઈ લેવું. અનેક તરેના શાક આદિ ભોજનોના સંબંધથી, પાછું એ ભોજન છે, એ ભોજન છે એટલે રસ ઇન્દ્રિય સુધી આવે છે. એ ભોજન આ જે રૂપ છે એ રસ ઇન્દ્રિયમાં ના આવે. ભોજન તો રસ ઇન્દ્રિય દ્વારા જાણી શકાય છે કે આ કાર્યનું કડવું છે ને ખારક તો મીઠાની છે, એમ એનો ભેદ ખ્યાલમાં લે તો આવી શકે છે. પણ શાકનો લોલુપી એને ભેદ દેખાતો નથી. એને દૂધી ખારું ખારી થઈ ગઈ, ખીચડી ખારી થઈ ગઈ. ખીચડી ખારી ન થાય, ભજીયા ખારા ન થાય, થાય શાક ખારું ન થાય. ખારક તો મીઠાનું લક્ષણ છે, શાક તો જેવું છે તેવું છે. પણ અનાદિકાળથી એને ભેદ જ્ઞાનનો અભાવ હોવાથી આ શાકનો લોલુપી છે એને મીઠું ખારું હોવા છતાં, નમક ખારું હોવા છતાં એને શાક ખારું છે એવી એને ભ્રાંતિ થઈ જાય છે. શાક ખારું થાય જ નહીં. કોઈ કાળે શાક ખારું ક્યારે થાય ધ્યાન રાખજો કે મીઠું પોતાના સ્વભાવને છોડીને શાક રૂપ થઈ જાય, શાકમય થઈ જાય, તન્મય થઈ જાય તો શાક ખારું થાય. અને શાક ખારું થાય તો મીઠાનો નાશ થઈ જાય. એટલે જેને શાક ખારું લાગે છે એને મીઠું ઉડાડી દીધું, જગતનો પદાર્થ ગાયબ થઈ ગયો એના જ્ઞાનમાં. મીઠું ભરીને નાખ્યું એની પાછા મૂળ તો પાછા, અને ખીચડી થઈ ગઈ એકદમ ખાલી ધંધવા જેવી. પછી જમવા બેઠા, હા હા આ તો ખીચડી મોઢામાં મુકાતી નથી. શું થયું કે ખારી થઈ ગઈ, ખીચડી ખારી નથી થઈ. આ જે વખતે ખીચડી ખારી એમ કહેવામાં આવે છે, વ્યવહારીજનો કહે છે, એ જ વખતે મીઠું ખારું છે અને ખીચડી તો જેવી છે તેવી છે. જેવો સ્વાદ છે તેવો છે. એમાં ચોખાને મગ બે ભેગા હોય ને, એમાં અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે શાક આદિ ભોજનના સંબંધથી ઉપજેલ મીઠું છે, મીઠું મીઠું કે જ્યાં સુધી બરણીમાં હોય મીઠું અને શાક જુદું ને મીઠું જુદું, ત્યાં સુધી શાક ખારું છે એમ કોઈ ન કહે. કોઈ કહે પણ જ્યાં એ મીઠું એ શાકના સંબંધમાં આવ્યું, ત્યાં મીઠું ખારું છે ઉડી ગયું. એ દ્રવ્ય નો ઉચ્છેદ થઈ ગયો, નાશ થઈ ગયો, મીઠું એને દ્રષ્ટિમાં આવતું નથી. ખીચડી ખારી લાગી, ખીચડી તો ખારી છે, એ મીઠું જેના સંબંધમાં આવે છે ત્યારે શું કહે છે, એના સંબંધથી પરના સંબંધથી અજ્ઞાનમાં જ્ઞેયનો સંબંધથી એમ આવશે. ભોજનના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણ નો તિરોભાવ, એકલા સંબંધ વગર, પર પદાર્થના સંબંધ વગર એવું જે સામાન્ય લવણ, સામાન્ય કહેવાય, સામાન્ય એટલે ત્રિકાળી ગાંગડો નહીં, પણ એની જે પર્યાયમાં ખારક છે, કેમ કે દ્રવ્યનો અનુભવ ન હોય, પર્યાયનો અનુભવ હોય, ખારાપણું કે મીઠાની પર્યાયનો સ્વભાવ છે. મીઠું તો ખારું છે, પણ દ્રવ્યનો અનુભવ ન હોય, પર્યાયનો અનુભવ હોય. તો કહે છે કે ઉપજેલ સામાન્ય લવણનો આવિર્ભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી તિરોભાવ, સામાન્ય લવણના તિરોભાવ, એટલે જ્યાં મીઠું શાકના સંબંધથી જુએ છે તો એ મીઠું એના રહિત છે અને સામાન્ય એનું મીઠું ખ્યાલમાં આવતું નથી, તિરોભૂત થઈ જાય છે અને વિશેષ લવણનો આવિર્ભાવ થાય છે. એટલે ખીચડી સંબંધેનું જે મીઠું, મીઠા એ પરનો સંબંધ કર્યો એવું ખાવું, ખારું તો ખરું, ખારો તો ખીચડી છે જ નહીં, ખારી ખીચડીમાં નાખે તો મીઠું ખારું, અને ડબ્બામાં હોય તો પણ મીઠું ખારું, ત્રણેય કાળ, ખીચડી કોઈ કાળે ખારી ન થાય. પણ શાકનું લોલું પીછે ગ્રતિ ઊંધિયું બહુ ભાવે છે, એમાંય ઊંધિયું બહુ ભાવે છે ને એમાંય મીઠું વધારે પડી ગયું. આજે ઊંધિયાનો સ્વાદ બગડી ગયો, ખારું થઈ ગયું, ઊંધિયું ખારું નથી થયું, બાકી તારું માથું પડી ગયું છે. કે છે કે સામાન્ય લવણના તિરોભાવ એટલે પરના સંબંધ રહિત, એને દેખાતું નથી, શાકના લોલુપીને, ભોજનના લોલુપીને પરના સંબંધ રહિત, એકલું ખારું છે, એકલું મીઠું છે, અને શાક તો જેવું છે તેવું છે, એવી જુદા એને ખ્યાલમાં આવતી નથી. એટલે સામાન્ય લવણનો તિરોભાવ થાય, એના જ્ઞાનમાં એ મીઠું ખારું છે એમ જ્ઞાનમાં આવતું નથી, માટે સામાન્ય લવણનો તિરોભાવ થઈ ગયો, અભાવ નથી થયો. લવણની ખારક દશાનો અભાવ નથી થયો, અભાવ થઈને એ ભોજનમય થયું નથી, પોતાના સ્વભાવને છોડીને પરદ્રવ્યમાં જાય નહીં. એક દ્રવ્ય પોતાનું સંક્રમણ કરીને પરદ્રવ્ય પે થાય એ તો પ્રથમથી નિષેધ થયો છે. મીઠા નામનું દ્રવ્ય શાક આદિના સંબંધમાં આવે ત્યારે પણ શાકમય થતું નથી, એ વખતે પણ એ ખારકમય રહેલું છે મીઠું તો, પણ એને શાકના લોહી પીધું ખીચડી ખારી અજ્ઞાન ખારું એમ લાગે છે. તેથી તિરોભાવ, મીઠાને મીઠું ખારું છે એ તિરોભાવ થઈ ગયું, ભોજન ખારું છે એટલે મીઠું ખારું છે દ્રષ્ટિમાંથી ગયું, અને વિશેષ લવણના આવિર્ભાવ એટલે પર પદાર્થ, એટલે કે ખીચડી આદિના સંબંધથી જે મીઠાની સ્વાદ લે છે, સ્વાદ તો ખીચડીનો લેતો નથી, ખારકનો લે છે અજ્ઞાની જીવ પણ, પણ એ ખારક કેવી સ્વાદ લે છે કે ખીચડીના સંબંધ વાળી એને સંબંધ રાખીને મીઠાનો સ્વાદ લે છે, એટલે એને વિશેષ નો આવિર્ભાવ થઈ ગયો, સામાન્ય નો તિરોભાવ અને પદાર્થ ખારો છે એમ એની ભ્રાંતિ થઈ ગઈ, તો વિશેષ નો આવિર્ભાવથી અનુભવમાં આવતું. હવે અનુભવમાં શું આવે છે, જો ખૂબી આવે છે, ભોજન અનુભવમાં નથી આવતું, ભોજનના સંબંધ વખતે પણ ભોજન અનુભવમાં નથી આવતું, ભોજનના સંબંધ વાળું મીઠું, સંબંધ રહિત મીઠું નથી આવતું, સંબંધ સહિત મીઠું સાપેક્ષ, મીઠાની પર્યાય છે તો નિરપેક્ષ, એ વખતે સાતમા પડી છે તે વખતે જે તો નિરપેક્ષ, પણ નિરપેક્ષ સત એને ખ્યાલમાં આવતું નથી, એને પરના સંબંધ વાળું મીઠું સાપેક્ષ ખ્યાલમાં આવે. સામાન્યના તિરોભાવરૂપ અને શાકાદીના સ્વાદ ભેદે ભેદરૂપ વિશેષ લવણ, તેનો સ્વાદ એક સામાન્ય લવણ ને એક વિશેષ લવણ. લવણ તો લવણ જ છે, લવણ તો એમાં સામાન્ય પણ નથી ને વિશેષ પણ નથી, લવણ તો લવણ છે, છતાં સામાન્ય વિશેષ કેમ બે ભેદ કર્યા? લવણ તો લવણ છે, ખારું તો ખારું છે, છતાં બે ભેદ સામાન્ય વિશેષ કેમ કર્યા? કે શાકના સંબંધથી જો તમે મીઠાનો સ્વાદ લ્યો તો એ મીઠું સામાન્ય નારી ઉપર વિશેષ થઈ ગયું, અનેકાકાર થઈ ગયું. અને શાકમાં પડેલું મીઠું હોવા છતાં એના લક્ષણ ભેદ કરીને વિચારો તો એ જ વખતે સામાન્યનો આવિર્ભાવ થાય છે કે મીઠું ખારું છે, શાક ખારું નથી. મીઠું કાઢવાની જરૂર નથી, કેમ કે મીઠું એમાં મળેલું જ નથી, એટલે કાઢવું ક્યાંથી? મીઠું શાકને અડ્યું નથી. એકલા મીઠાનો સ્વાદ લેવો હોય તો મારી મારે જરા શાકમાંથી મીઠું કાઢી નાખવો તો મને એકલા મીઠાનો સ્વાદ આવે, કે ના શાકના સંબંધ વખતે પણ તારું ગ્રંથિપણું આશક્તિપણું ભોજનનું એ છોડી દે અને જો તો લક્ષણથી જો તો કડવું તે કારેલું છે અને ખારું તે લક્ષણ ભેદે ભેદ. તને શાકમાં પડેલું મીઠું હોવા છતાં શાકના સંબંધથી છે છતાં એ સંબંધ રહીત લવણનો એટલો સ્વાદ આવશે, શાકનો સ્વાદ નહીં આવે. જો શાકના દ્વારા ખારપ લીએ તો સામાન્યનો તિરોભાવ વિશેષનો આવિર્ભાવ, અને શાકના સંબંધનો વિવચ્છેદ કરી નાખે એ વખતે અને મીઠાની સ્વભાવની સમીપે જઈને જુએ, અરે આ તો મીઠું ખારું છે, ખીચડી ખારી છે જ નહીં, મારી ભૂલ થઈ ગઈ, એમ શાક આદિના સ્વાદ ભાવે લવણ તેનો સ્વાદ અજ્ઞાની, અજ્ઞાનીને લવણનો સ્વાદ આવે છે, શાક આદિ ભોજનનો સ્વાદ નથી આવતો, પણ એ લવણ એના સંબંધ વાળું એનો સંબંધ રાખીને લવણ ખારું કે છે, ભોજન ખારું છે, ખીચડી ખારી છે એમ એના જ્ઞાનમાં મીઠું ખારું છે એ તિરભાવ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. અરે શાક ને અડ્યું નથી મીઠું, શાક ખારું ક્યાંથી થાય? શાક ક્યારે ખારું થાય? કે મીઠું એ મય થઈ જાય, તદ્રુપ થઈ જાય તો શાક ખારું થાય. પણ શાક તો કોઈ કદી કોઈના ઘેરે ખારું થયું જ નથી, થતું જ નથી, મીઠું જ ખારું હોય છે. સામાન્ય માણસોને પણ અનુભવ આવે આ ભોજનનો, તેનો સ્વાદ અજ્ઞાની. શાકના લોલુપ, શાકનું વૃદ્ધિ, ખાવાનું વૃદ્ધિ લોલુપ લોલુપતા છે એ મનુષ્યને આવે છે. પણ અન્યના સંબંધ રહી પણાથી ઉપજેલ જો મીઠું કાઢવાની જરૂર નથી એમાંથી, કેમ કે એમાં મીઠું ભર્યું જ નથી, ભેળસેળ થયું જ નથી. એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત ભાવ છે. કોઈ દી ખીચડી ખારી અત્યાર સુધી કોઈને ઘેરે થઈ નથી, મીઠો જ ખારું રહ્યું છે. એમ કે છે કે અન્યના સંબંધ રહીત એટલે તારા જ્ઞાનમાં, તારા જ્ઞાનમાં મીઠાના લક્ષણને ખારાપથી જુદું માં પાડી દે, ખીચડી તો જેવી છે તેવી છે પણ આ મીઠું ખારું છે. તો કહે છે કે સંબંધ રહીત એટલું મીઠું તારા જ્ઞાનમાં અનુભવમાં આવશે એને સામાન્યનો આવિર્ભાવ કહેવામાં આવે છે. ઉપજે સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી, એ આવિર્ભાવ તિરોભાવ ફર્સ્ટ ટાઈમે કરવો પડે, પછી સેકન્ડ ટાઈમમાં વેદન કરવાની જરૂર નથી. કે છે પરમાર્થી પછી કે છે આ તો પેલા તું શાક થી જુદું પાડીને લક્ષણ ભેદે ભેદ છે એમ જાણીને શાક ખાવું છે રેવા દે. કોક કોક તો રોટલામાં મીઠું નાખી, રોટલીમાં પણ મીઠું નાખે. એ છે કે એના સંબંધથી રહી એટલું મીઠું જોને એના લક્ષણથી તો વિશેષનો તિરોભાવ થશે. તમે શાક ખારું છે એમ નહીં દેખાય, તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લોણ બોલું અનેકાકાર હતું. અનેકમાં એ શાક પીળું, શાકમાં ખીચડીમાં ખીચડી ખારી, શાક ખારું, આ ફરણું ખારું, ભજીયા ખરા, એમ એમ ખારું તો એક પ્રકારનું હતું, પણ શાક આદિ અનેક પ્રકારમાં તો અનેક પ્રકારથી જોઈએ તો મીઠું અનેક પ્રકારે દેખાય છે, પણ અનેક પ્રકારમાં મીઠું હોવા છતાં મીઠું તો એકાકાર છે. ખીચડી ખારી, ભજીયા ખારે એમ છે જ નહીં, મીઠું ખારું, મીઠું ખારું, મીઠું ખારું, મીઠું ખારું, તો ખારું મીઠું જ લાગશે, કોઈ દી પુડલા ખારા નહીં લાગે. જે એકાકાર ભેદરૂપ લવણ તેનો સ્વાદ તેને અજ્ઞાની જીવને આવતો નથી. લોપી શાકનો વૃદ્ધિ, ખાવાનો વૃદ્ધિ. વળી જો આવિર્ભાવ કર્યો હોય, તિરોભાવ, આવિર્ભાવને તિરોભાવ પ્રથમ કરવો પડે, પેલા ભેદજ્ઞાન કરવું પડે. પણ ભેદજ્ઞાન ત્યાં પછી તો એને શાકના સંબંધમાં મીઠું હોય કે શાકના સંબંધને જ મીઠું હોય તો પણ મીઠું ખારું, મીઠું ખારું, મીઠું ખારું, નમક ખારું, નમક ખારું, નમક ખારું, એવું જ્ઞાનમાં થયા કરે છે. કેમ કે એક વાર ભેદજ્ઞાન કરી લીધું કે શાકના સંબંધ વાળું મીઠું છે જ નહીં, મીઠાને શાકનો સંબંધ થયો જ નથી, સંબંધથી રહિત જ છે. એમ એક વખત સંબંધ રહીત મીઠાને સ્વાદમાં લઈ લીધું, પછી ગમે એટલા ભોજનમાં મીઠું પડેલું હોય તો એને ભૂલ નહીં થાય, તો ખારું મીઠું છે. પરમાર્થે પરમાર્થી જોવામાં આવે તો શું કહે છે, મીઠાની પર્યાયને પરના સંબંધથી ને પરના સંબંધથી રહીત બે પ્રકાર પાડીને સમજાય. પછી જયારે મીઠા સંબંધીનું જ્ઞાન ને ભાન થઈ ગયું કે ડબ્બામાં હોય તો મીઠું ખારું અને ખીચડીમાં હોય તો પણ મીઠું ખારું, શાકમાં હોય તો પણ, પરમાર્થી જોવામાં આવે તો એટલે મીઠાની સામાન્ય પર્યાયથી જોવામાં આવે, સંબંધ થાય છે ને સંબંધ છૂટે છે એ સાપેક્ષ કથન હતું. હવે મીઠાની નિરપેક્ષ એના સ્વભાવથી જો પર્યાયને પર્યાયના સ્વભાવથી જો, દ્રવ્ય સ્વભાવને પર્યાય સ્વભાવ, મીઠાની પર્યાયને એના નિરપેક્ષ સ્વભાવથી જો, તો ડબ્બામાં હોય તો પણ ખારું અને શાકમાં હોય તો પણ મીઠું ખારું છે એવું એને તથા પ્રકારનું સમ્ય જ્ઞાન મીઠાનું થઈ જશે. મીઠાનું જેને સમ્ય જ્ઞાન થશે એને આત્મજ્ઞાન થશે. એટલા માટે તો દ્રષ્ટાંત આપ્યો છે ને, દ્રષ્ટાંત તો સિદ્ધાંત સમજાવવા માટે, કેમ કે સિદ્ધાંત જરા કઠિન છે એટલે એને સરળ કરવા માટે મીઠાનું દ્રષ્ટાંત છે. પરમાર્થી જોવામાં આવે તો એટલે મીઠાને કોઈ સાપેક્ષથી જોવામાં ના આવે, કોઈના સંબંધથી જોવામાં ના આવે, સંબંધ થાય એ પણ સાપેક્ષ અને સંબંધ છૂટે એ પણ સાપેક્ષ છે. પેલા શાકના સંબંધથી જોતો હતો, પછી શાકથી નિરપેક્ષ જોવા મળ્યો મીઠાની પર્યાયને, કે સંબંધ રહીત જોયું. હવે કે છે કે મીઠાની પર્યાયને સંબંધ થયો નથી ને સંબંધ છૂટતો નથી એવી નિરપેક્ષ મીઠાની પર્યાયને જો તો પરમાર્થી જોવામાં આવે તો, પરમાર્થી જોવામાં આવે તો એટલે એની મીઠાની નિરપેક્ષ પર્યાયથી જોવામાં આવે સંબંધ થાય ને છૂટે એ મીઠાની પર્યાયનો સ્વભાવ નથી. મીઠાની પર્યાય કોઈનો સંબંધ કરે નહીં ને કોઈનો સંબંધ છોડે નહીં, એવો મીઠાની પર્યાયના સ્વભાવની સમીપે જઈને જો નિરપેક્ષ પરમાર્થી પરમાર્થી જોવામાં આવે તો જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું શાકના સંબંધથી જે મીઠું ખારું છે એમ સંબંધમાં આવતું ક્ષારનું શ્રવણ છે એ જ તેને તે મીઠું મીઠું બદલતું નથી. સંયોગનો વ્યવચ્છેદ કર્યો નથી, સંયોગમાં મીઠું પીધું છે તે જ સમયે લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું. શું કે છે જરા એમ મીઠાની પર્યાયને પેલા એમ કહ્યું કે સંબંધથી જોવે છે લોલુપી તો એને શાક ખારું લાગે છે, પછી એને જ્ઞાની મળ્યા કે મીઠું ખારું છે તો શાકના સંબંધવાળો મીઠો ન જો, એનાથી વ્યવચ્છેદ કરીને જરાક મીઠાના લક્ષણને જુદું પાડીને જો તો કે હા તો મીઠું ખારું છે. પછી કે છે એમાં આવિર્ભાવ તિરોભાવ થયો, હવે આવિર્ભાવ તિરોભાવ થતો જ નથી એવી મીઠાની પર્યાયથી જો થોડી વાત એવી છે. પરમાર્થથી જોવામાં આવે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોવાનું છોડી દે. શાક આદિ જે છે એ નિમિત્ત છે અને મીઠાની પર્યાય જે છે એ નૈમિત્તિક છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી છોડી દે અને નિમિત્તના અભાવના સાપેક્ષથી મીઠું જો જોડી છોડી દે એના ઉપાદાનથી જો. હવે મીઠાની પર્યાયના ત્રિકાળી ઉપાદાનથી જો, ક્ષણિક ઉપાદાન છે પણ એ ત્રિકાળી ઉપાદાન છે. ક્ષણિક ઉપાદાન પણ એવું ને એવું ખારું 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 હાલ્યા કરે. પર્યાર્થી નહીં નો પારણામિક ભાવ મીઠાનો છે. પરમાર્થી જોવામાં આવે તો જે વિશેષના આવિર્ભાવથી શાક આદિના સંબંધથી જે મીઠું ખારું હતું છતાં લાગતું હતું આ ખારું એ આવિર્ભાવથી અનુભવમાં આવતું, એ વખતે લવણ જ અનુભવમાં આવતું. લુલ્લુ પીને પણ લવણ જ અનુભવમાં આવતું, શાક અનુભવમાં નથી આવતું. તે જ સામાન્યના આવિર્ભાવથી તે જ પર્યાય તેની તે છે. ઉલી પર્યાયનો વ્યયના અપર્યાયનો ઉત્પાદન જોમાં એ જ લવણ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું ક્ષાર રસરૂપ લવણ છે. એ તો ક્ષાર છે, સંબંધમાં હોય તો એ ખારું, સંબંધ રહેતો હોય તો પણ સ્વભાવથી ખારું છે. પરના સંબંધથી ખારું જોતો તો એક, પરના સંબંધ રહીત ખાર જોતો તો બે. હવે પરનો સંબંધ થાય છે ને છૂટે છે એને ગૌણ કરી નાખ, લક્ષ્મણ છોડી દે, અને મીઠાની જે પર્યાય છે અનાદિ અનંત જે કોઈ દી એને સંબંધ કર્યો નથી, શાકનો ને શાકનો સંબંધ છૂટતો નથી એવા સ્વાભાવિક પર્યાયથી મીઠાની જો તો પરમાર્થી જોવામાં આવે તો સર્વ અવસ્થામાં મીઠું જ ખાવું દેતા. જ્ઞાનમાં ઉતારું છું જ્ઞાકારની સાથે ભેદ જ્ઞાન કર્યા પછી જ્ઞાકાર અવસ્થામાં પણ જ્ઞાય કોને જણાય છે, પહેલા નતો જણાતો પછી એમ કે છે આવશે. હવે કે છે એવી રીતે દ્રષ્ટાંત પૂરો થયો, ત્રણ વાત આવી, એક નિમિત્તનો સદભાવ અને એક નિમિત્તનો અભાવ. નિમિત્તનો સદભાવ પણ નહીં ને નિમિત્તનો અભાવ પણ નહીં, પણ મીઠાની પર્યાયનું આ પારણામિક પણ જો પર્યાયનો સ્વભાવ છે, ઓમાં જાય તો ખારું ને એમાંથી છૂટે તો ખારું. સંબંધ રહી છે મીઠાની પર્યાયનો સંબંધ થયો નથી માટે છૂટતો નથી. એમ આત્માની જ્ઞાનની પર્યાયનો બન્યાને સંબંધ થયો નથી ને છૂટતો નથી, એવા સામાન્ય જ્ઞાનથી જો અનુભવ થશે. એવી રીતે અનેક પ્રકારના, જેમ અનેક પ્રકારના શાક આદિ હતા ને ભોજન, એમાં અનેક પ્રકાર હતા, એમ અનેક પ્રકારના જ્ઞેયોના આકારો એટલે જ્ઞેયોના સ્વરૂપો, કોઈ કાળું ધોળું ખાટું મીઠું એવા પદાર્થો, કોઈ રૂપી પદાર્થ, કોઈ અરૂપી પદાર્થ, એમ અનેક પ્રકારના પદાર્થો છે આત્માથી ભિન્ન. એવા જ્ઞેયોના આકારો એટલે જ્ઞેયોના સ્વરૂપો, એની સાથે મિશ્રરૂપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ જ્ઞેયની સાથે સંબંધવાળું જ્ઞાન જોવે છે ત્યારે એને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થઈ જાય છે, આત્મજ્ઞાન ઉદય પામતું નથી, ટંકાઈ જાય છે, આચ્છાદિત થઈ જાય છે. એ જે તિરોભાવ થયો જ્ઞાનનો, સામાન્ય જ્ઞાનનો, પણ સામાન્ય જ્ઞાનનો અભાવ નથી, સામાન્ય જ્ઞાનનો જો અભાવ થાય તો આવિર્ભાવ ન થાય, અને તિરોભાવ થયો છે માટે આવિર્ભાવ થઈ જાય છે. જ્ઞાન છે એ જ્ઞાન આના લક્ષણો થાય અને જાણે છે જ્ઞાન, જ્યારે ઇન્દ્રિય જ્ઞાન ત્યારે શું કહે છે આચાર્ય મહારાજ, કે આના આજ્ઞેય છે, આના સંબંધથી જ્ઞાનને જુએ જુએ છે તો અજ્ઞાની પણ પોતાની જ્ઞાનની પર્યાય ને આને તો જોતો જ નથી. મીઠાનો સ્વાદ આવે છે શાકનો સ્વાદ તો, એમ જ્ઞેયોનો સ્વાદ તો આવતો જ નથી, પણ જ્ઞેયાકાર જ્ઞાનનો સ્વાદ અજ્ઞાન લીધે છે. કાં તો અજ્ઞાનનો અનુભવ હોય ને કાં જ્ઞાનનો અનુભવ હોય, અજ્ઞાનની સાથે રાગ દ્વેષનો દુઃખનો અનુભવ એ અજ્ઞાનમાં આવી જાય છે, અને જ્ઞાનનો અનુભવ એકલાનો તો એમાં કેન્દ્રીય આનંદનો અનુભવ આવી જાય છે. એમ કે છે કે અનેક પ્રકારના જ્ઞેયો એના આકારો સાથે મિશ્રરૂપણાથી આ મને જણાય છે, આ મને જણાય છે, જ્ઞાનાકાર જ્ઞાન થઈ ગયું. જ્ઞાનાકાર તો રહ્યું પણ જ્ઞાનાકાર જ્ઞાન તિરોભૂત થઈ ગયું અને જ્ઞાનાકાર જ્ઞાનનો આવિર્ભાવ થયો, જ્ઞાનાકાર જ્ઞાનનો અભાવ નથી થયો. જે જ્ઞાનમાં આત્મા જણાય છે એ તો જણાય જ કરે છે, એ જ્ઞાનનો તો અભાવ થતો જ નથી, પણ મને જ્ઞાનમાં જ્ઞાય જણાય છે એ લક્ષમાંથી છૂટી ગયું છે, એટલે સામાન્ય જ્ઞાનનો તિરોભાવ અને વિશેષ જ્ઞાનકારના આ મને જણાય છે. જણાય છે જ્ઞાનમાં અજ્ઞાનીને પણ આત્મા, પણ માનતો નથી. આ જણાય છે, આ જણાય છે, જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન એટલે અજ્ઞાન, એનો અનુભવ અજ્ઞાની લે છે, જ્ઞેયનો તો અનુભવ કોઈ લેતો જ નથી. રોટલા દાળ શાક ભાત નો અનુભવ તો કોઈને થતો જ નથી, પણ એ જ્ઞેયો છે, એ જ્ઞેયના સંબંધથી જ્ઞાન અનેક છું, આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું, જે જ્ઞાનનો સ્વભાવ જ્ઞાનાકાર એકાકાર, પણ જ્ઞાનાકાર એકાકાર એની દ્રષ્ટિમાં આવતું નથી, એટલે સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થઈ ગયો અને વિશેષ જ્ઞાનાકાર જ્ઞાનનો આવિર્ભાવ થતો અજ્ઞાન થઈ ગયું. મને આ જણાય છે, આ જણાય છે, લક્ષ પડી ગયું, લક્ષ આત્મા ઉપર નડ્યું, છતાં જ્ઞાન આત્માને જાણવાનું છોડતું નથી. ભલે ગમે એવો અજ્ઞાની હોય પણ એની પાસે એક ઉપયોગ લક્ષણ સામાન્ય જ્ઞાન છે, એમાં આત્મા બાળગોપાલ સૌને જણાયા કરે છે, પણ મને મારો આત્મા જણાય છે એ લક્ષમાં ચૂકી ગયો છે અને મને આ જણાય છે, અને પરને જાણીને મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ કરે છે. સંસાર, ઇન્દ્રિય જ્ઞાન શું કહે છે? ગાથા બહુ સરસ, સારી, ઊંચી છે. શ્રદ્ધાનો વિષય તો એક અપેક્ષા એ નિર્વિકલ્પ છે, પણ આ જ્ઞાનનો સ્વભાવ તો સવિકલ્પ છે. એટલે કે બુદ્ધિમાં પણ આવી જાય છે આવિર્ભાવ તિરોભાવ, અને આવિર્ભાવ તિરોભાવથી રહી એ ત્રણેય વાત ખ્યાલમાં આવે છે. આવિર્ભાવ તિરોભાવથી રહી ત્રીજી ભૂમિકા, અપ્રતિક્રમણ પ્રતિક્રમણ, અપ્રતિક્રમણ પ્રતિક્રમણ વિષ્કુમ છે, ત્રીજી ભૂમિકા અપ્રતિક્રમણ અમૃતકુમ છે. એમ સામાન્ય નો આવિર્ભાવ ને વિશેષ નો તિરોભાવ સાપેક્ષ દેખાય છે, નિરપેક્ષ થી જો તો પર્યાય ને નિરપેક્ષ થી જુઓ. રામજીભાઈ છે પટેલ, ગુરુદેવ ના પરિચયમાં વર્ષો થી આવે છે, ચાર થી પેલા થી આઠ વાળી સત્તા તદ્દન નિરપેક્ષ છે, અને આત્માનું જ્ઞાન પણ નિરપેક્ષ છે. અરે કોણ બોલે છે? કાલાજી સમજાવ્યું કઈ? એ નિરપેક્ષ માં આવ્યા વિના સાપેક્ષ થી ગોથા ખાય છે. એવા તેરમી ગાથા ચાલી ત્યારે થવાયું થાય છે, ત્યારે એમાં સાપેક્ષ ને નિરપેક્ષ ની બહુ વાતો આવી ગયું છે. અનેક પ્રકારના ગ્રહોના આકાર સાથે વિસ્તૃતપણાથી ઉકેલ સામાન્ય નો તીરો ભાવ, સામાન્ય જે જ્ઞાન છે લક્ષણ ઉપયોગ, જેમાં બાળ ગોપાલ સૌને આત્મા જણાય છે, એનો અભાવ થતો નથી પણ એનો તીરો ભાવ થાય છે, આચ્છાદિત થાય છે, ઢંકાઈ જાય છે. મારા જ્ઞાનમાં મારો આત્મા જણાય છે એ ભૂલી જાય છે, એટલે એ જ્ઞાન નું નામ તીરો ભાવ થઈ ગયું. અભાવ નથી, અભાવ થાય તો આવિર્ભાવ ન થાય, તીરો ભાવ થયો છે માટે આવિર્ભાવ. ભલે અનાદિ નો તીરો ભાવ હોય પણ પોતાની યોગ્યતા ને ગુરુ ગમે એ સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ થઈને અનુભવ થઈ ગયો છે. તીરો ભાવ હતો એટલે આવિર્ભાવ થયો, અભાવ હતો. ન્યાય ખ્યાલમાં આવે છે. આત્માને આત્માનું જ્ઞાન માં આત્મા ગણાયા કરે ચોવીસે કલાક. કીડી હોય, મકોડી હોય, નિગુણ નો જીવ હોય, અજ્ઞાની હોય, અભવી હોય, એક જ્ઞાન એવું એને પ્રગટ થાય છે. સામાન્ય જ્ઞાન ઉપયોગ લક્ષણ છે, એ જ્ઞાનમાં આત્મા ગણાયા કરે છે. અનન્ય છે માટે ગણાય છે, અસંચિત અભેદ છે માટે ગણાય છે. એ જણાવવાનું તો ચાલુ રહ્યું, પણ આ એમ કે છે કે મને આ જણાય છે એટલે ઓલું જાણપણું જે જાણનારો જણાય છે એને ચૂકીને મને આ જણાય છે, તો એ સામાન્યનો એને તીરો ભાવ છે. આ જણાય છે જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ, ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાન થઈ ગયું. કોઈને એમ લાગે તો આ તો કોલેજની વાત છે, અરે એકડા એકની વાત છે. સમ્યક જ્ઞાન કેમ પ્રગટ થાય ભાઈ એની વાત છે, પણ મને કઈ સમજાતું નથી. સમજાતું કેમ નથી? કે તારી રુચિ નથી, તારી રુચિ બીજે કામ કરે છે. રુચિ આત્માને રાખ, આજે ઓછું સમજાશે કાલે વધારે સમજાશે. ન સમજાય એ વાત નથી, આત્માની વાત છે, આત્માના જ્ઞાનની વાત છે. વિકથા તો આ મનાય છે, આત્મકથા ચાલે છે ભાઈ. સામાન્યનો એને તિરુભાવ કરે છે, જ્ઞેયનું લક્ષ છૂટતું નથી. એને જ્ઞેયના લક્ષવાળું જે જ્ઞાન થાય, જ્ઞેયના લક્ષવાળું જે જ્ઞાન થાય, આના પ્રતિભાસરૂપ જ્ઞાનની દોષરૂપ નથી. આનો પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં એ દોષ નથી, એ અજ્ઞાન નથી. પણ આનું લક્ષ કરીને જાણે છે કે મને આ જણાય છે, તો લક્ષ એક ઉપર જ હોય, કાં સો ઉપર ને કાં પર ઉપર, પર ઉપર લક્ષ જ્યાં જાય છે ને ત્યાં જ્ઞાનમાં જ્ઞાય જણાય છે, પણ એનું લક્ષ્ય ત્યાં પહોંચતું નથી ને નજર ત્યાં કરતો નથી. એટલે સામાન્ય જ્ઞાન નો અભાવ ના લખતા સામાન્ય જ્ઞાન નો અભાવ. એવી માર્મિક વાતો ભરતભાઈ, હે તિરુભાવ લેખો. અભાવ થઈ ગયો હતો તો ખરા, તો કોઈ કોઈ જ્ઞાન ન થાય. આ એકદમ બુદ્ધિગમ્ય વિષય છે. આગમથી, યુક્તિથી, અનુમાનથી, અનુભવથી સિદ્ધ થાય એવી વાત છે. અંધશ્રદ્ધા નથી કે આમ કરો તો ધર્મ થાય, આમ કરો તો ધર્મ થાય એ વાત અહીં છે. અહીંયા કરવાની વાતો નથી, પણ જાણવાની વાત પણ, જાણનાર ને જાણતા અનુભવ થાય છે. એક જ વાત છે, બીજી વાત અહીંયા છે, બીજી વાત બીજે ઠેકાણે, અહીંયા નહીં, અમૃત પ્રભામાં નહીં. આત્માને જાણતા જ આત્માનો અનુભવ થાય, એનું નામ સમ્યક દર્શનાન ચારી પ્રાણી મોક્ષ માર્ગ છે. સુખી થવું હોય તો આત્માને જાણ, પ્રથમ આત્માને જાણ એમ કહે છે આચાર્ય મહારાજ. સત્તરમી અઢારમી ગાથામાં એક લીટી ચાલી ત્રણ દિવસ સુધી પ્રથમ આત્માને જાણ, પ્રથમ આત્માને જાણ. ત્રણ દિવસ સુધી એકને નવ તત્વ ને જાણવા નહીં, છત્રને જાણવા કે નહીં, દૌદગુણ સ્થાન છે કે નહીં જાણવાનું બંધ કરી દે, એ પ્રથમ આત્માને જાણ. ત્રણ ત્રણ દિવસ થઈ ગયા, પછી મોટરમાં ગયા પાછા. ત્રીજે દિવસે મેં કહ્યું, ગુરુદેવ આ એક ડ્યુટીમાંથી તમે બહાર નીકળતા નથી, કે વાત તમારી સાથે નીકળવા જેવું નથી. એમાંથી નીકળીને પરની વાત અને પરનું લગ્ન કરવા જેવું છે નહીં. લોકોને લાગે કે નિશ્ચય, નિશ્ચય એટલે સત્ય, નિશ્ચય એટલે સત્ય. એ શેખ સુખી છે. સામાન્ય નો તિરોભાવ લીધો, અભાવ ન લીધો. ભલે અજ્ઞાની ગમે એવો મૂળ થઈ ગયો, નિગોદમાં હોય તો પણ એ સામાન્ય જ્ઞાન નો સમય સમય તિરોભાવ થાય. બીજા સમયે આવિર્ભાવ થઈ શકે છે, સંઘની પ્રતિનિધિ જીવને, મનવાળા પ્રાણીને થઈ શકે છે બીજા સમયે, પણ અભાવ તો થયો નથી. એ જ્ઞાનનો અભાવ થાય તો આત્માનો અભાવ થઈ જાય. એ આત્માને જાણનારા જ્ઞાનનો સદભાવ ત્રણેય કાળ છે, અભાવ થતો નથી. જે આત્માને જાણ્યા કરે છે, આત્માને જાણે ને પરને ન જાણે એવું એ જ્ઞાન પ્રગટ થાય છે. શું કહ્યું? એવું એક જ્ઞાન પ્રગટ થાય છે બધામાં, કે એ જ્ઞાનમાં આત્મા જણાય ને પર ન જણાય, એવું અસ્તિ નાસ્તિ અનેકાંત એક સમયની જ્ઞાનની પર્યાયમાં છે. એ ભેદ જ્ઞાન પરક છે. અસ્તિ નાસ્તિ અનેકાંત ભેદ જ્ઞાન પરક છે. એમાં ભેદ જ્ઞાન થાય છે, જાણનાર જણાય છે, મને પર જણાતું નથી. એમાં એ જ્ઞાન ઉપયોગ અનાદિકાળનો પ્રસંગ હતો, ત્યાંથી વ્યાવર્ત થાય છે, પાછો ફરે છે અને ઉપયોગ અંદરમાં આવીને આત્માનો અનુભવ કરી લીધો છે. એકવાર પંકજ જ્ઞાને બાર ગામ ફરવા ગયા હતા. શાંતિભાઈ ગવેરી દીકરો પંકજ તત્વ ચડતા સવારના પોરમાં છ વાગ્યાથી ચાલે, બીજું તો કઈ કામ નહીં. એમાં આ જ્ઞેયની વાત ચાલી, જ્ઞેયથી પરથી વ્યાવર્ત થાય ઉપયોગ તો અંદરમાં આવે ને. આમ 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 કર્યા કરે એમાં ક્યાંથી અંદરમાં આવે ઉપયોગ. પછી એને દાખલો કે વાત તમારી સાચી છે. એને દ્રષ્ટાંત બહુ આવડે, શું કે બાળકો ગળે રમે ને બોલ, આમ ભીત ઉપર મારે, પણ ભીત ઉપર મારે પછી હાથ આમ રાખે, એને ખબર છે અહીંયા ચોટશે નહીં, પાછો આવશે દરો. એ કદાચિત જ્ઞાનીનો ઉપયોગ ઇન્દ્રિય જ્ઞાનનો બહાર જાય પણ યા ટકતો નથી, પાછો અંદરમાં આવી જાય છે. બોલ જેમ અંદરમાં આમાં હાથમાં આવે એમ રિબાઉન્ડ, હા બસ રિબાઉન્ડ, જ્ઞાન ઉપયોગ જ્ઞેયથી પાછો ફરે તો ક્યાં જાય? આત્મામાં જાય. રામજીભાઈ બહાર જાય છે, બહાર તો હતું જેનું છે ત્યાં જાય છે, જેનું છે ત્યાં પાછું ભળી જાય છે. આ તો ઉઘાડ નું કામ નથી, રુચિ નું કામ છે. રુચિ વાળું કામ કરી જાય, ઊઠા ઠાપ હોય ને તો એ અનુભવ થઈ જાય. આમાં સંસ્કૃત ને વ્યાકરણ ની ક્યાં જરૂર છે? હું તો જ્ઞાન લઈ આત્મા છું ને, મારા જ્ઞાન માં તો મારો આત્મા જણાય છે. શું કરું લાચાર છું, મને કઈ જણાતું નથી. આ પર નામ જણાય છે ને એ હું નહી, એ હું નહી. શબ્દ નું જ્ઞાન એ મારું નહીં. શબ્દ નું જ્ઞાન થાય છે તો એ જ્ઞાન મારું નહીં, આત્માનું જ્ઞાન છે. રૂપ નું જ્ઞાન એ જ્ઞાન મારું. ભગવાનની પ્રતિમા ના લક્ષ્ય થયેલું જે જ્ઞાન એ જ્ઞાન મારું. અને દુકાનના લક્ષ્મણનું જ્ઞાન ભોગી એ આત્માનો છે. અરે ભાઈ, પરના લક્ષ્મણનું જ્ઞાન એ પરનું છે, આત્માનું નથી. મરી ગયો પરને જાણતા જાણતા અનંત કાળ ગયો, કઈ અનુભવ તો થયો નહીં, આનંદ તો આવ્યો નહીં. પાછો પરને થોડીક વાર 6 મહિને તો પ્રેક્ટિસ કર કે પરનું જાણતો નથી, જાણનાર જણાય છે. વિશેષ ના આવી ભાવથી અનુભવમાં આવતું જે વિશેષ ભાવરૂપ ભેદરૂપ અનેકાકાર રૂપ નામ તે અજ્ઞાની જ્ઞેયરૂપ જીવોને સ્વાદમાં આવે છે. થઈ ગયું ખતું એવું પરલક્ષવાળું જ્ઞાન અજ્ઞાનીને જ્ઞાન જ અનુભવમાં આવે છે, પણ અજ્ઞાન રૂપ છે. બોલો.